నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాను మంగళము సుతమోని మంగళం కుంకుందారి విజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय आपणे करीए छीए. 45मी गाथानो स्वाध्याय चाले छे. 45मी गाथामां ए वात आवी के अध्यवसान आदि એ બધા ભાવ એને ઉત્પન્ન કરનાર એ કર્મ છે, એ કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે. બધા ભાવો કર્મને કારણે ઉત્પન્ન થતા ભાવ છે, એટલે એ બધા ઉદ્ગળમય છે એવું એ સર્વજ્ઞનું વચન છે. અને એ કર્મના જ્યારે વિપાક આવે છે એટલે એ ફળ આપે છે, તો તે ફળ જે છે એમાં દુઃખની પ્રાપ્તિ થાય છે. એટલે દુઃખ રૂપે જે હોય છે આકુળતા લક્ષણ સહિત એ કર્મનો વિપાક હોય છે. જ્યારે આત્મા છે એમાં કોઈ દુઃખ નથી, આત્મામાં તો સુખ જ છે, એમાં કોઈ અનાકુળતા સિવાય બીજી કોઈ વાત નથી. પેલામાં આકુળતા છે, અહીંયા કોઈ આકુળતા નથી, માત્ર અનાકૂળતા જ છે. એટલે અનુકૂળતા લક્ષણ જેનું છે એવું સુખ એ આત્માનો સ્વભાવ છે, અને એનાથી વિરુદ્ધ જે કર્મના વિપાક છે એ આકૂળતા લક્ષણ સહિત એટલે દુઃખ સહિત છે. તેથી એ ભલે એમ લાગે કે એ ચૈતન્ય સાથે સંબંધ ધરાવનારા છે, અધ્યવસાન બધા નો સંબંધ ચેતન સાથે હોવાનો ભ્રમ ઉપજાવે છે, તો પણ તેઓ ખરેખર એ આત્માના સ્વભાવો નથી, પણ પુદ્ગળ સ્વભાવો છે. હવે આ 45મી ગાથામાં આ વાત કેમ કહેવામાં આવી? આવી વાત તો એનું કારણ એ હતું કે શિષ્યએ પ્રશ્ન પૂછ્યો. શિષ્યએ પ્રશ્ન એમ પૂછ્યો કે તમે અગાઉની ગાથા જે 44મી ગાથામાં એમ જણાવ્યું કે પેલા 8 પ્રકારના ભાવોથી જુદો ભગવાન આત્મા છે, એ ચેતન સ્વરૂપે છે, એટલે એ 8 પ્રકારના ભાવરૂપે જીવ નથી એમ જ્યારે કહ્યું, ત્યારે શિષ્યનો પ્રશ્ન એ થયો કે આ અધ્યવસાન આદિ ભાવો તમે જીવના ન કયા અને જીવને એનાથી જુદો કયો, અન્ય ચૈતન્ય સ્વભાવ જીવનો કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા લાગે છે એવા પ્રતિભાસે છે. કેમ કે જડ તો એવા ભાવ કરી શકતું નથી. તમે ભલે એમ કહ્યું એ બધા ભાવો જે છે એ ચૈતન્ય સ્વભાવ આત્માનો છે અને એનાથી ભિન્ન છે, પણ અમને એમ લાગે છે કે એ પુદ્ગલના સ્વભાવ તમે કહ્યા, પણ એનો સંબંધ જડ સાથે હોય નહીં પણ ચેતન સાથે હોય એમ અમને તો લાગે છે, એવું પ્રતિભાસે છે. કેમ કે ચેતનમાં એવો ભાવ થાય છે, એવા અધ્યવસાન થાય, કંઈ જળમાં તો એવા અધ્યવસાન થતા નથી. કર્મ છે તે જળ છે, તો એવા દ્રવ્ય કર્મ જળ એની અંદર અધ્યવસાન થતા નથી, પૂતગળની અંદર પણ એવા કોઈ અધ્યવસાન થતા નથી, એને તો કોઈ જ્ઞાન ચેતના જ નથી, તો એને ક્યાંથી એવા ભાવ થાય? એટલે અમને તો એમ લાગે છે કે ચેતન સાથે એનો સંબંધ હોય એમ લાગે છે, છતાં તેમને પૂતગળના સ્વભાવ કયા છે તો એ કઈ રીતે એમ અહીંયા આશંકા કરી અને એનું સમાધાન માંગ્યું, ત્યારે એ સમાધાન તરીકે 45મી ગાથા કહેવામાં આવી, સમાધાન તરીકે કહેવામાં આવી. એટલે સમાધાનમાં એમ કહેવામાં આવ્યું કે એ ભાવ જે છે એ અધ્યવસાન આદિ જે ભાવો છે, એ કર્મના ઉદય હોય કે કર્મનો વિપાક આવે અને પછી જે પ્રસંગ સર્જાય છે, સંયોગો છે, એ બધું જે છે એ બધું દુઃખ આપનારું છે, એટલે આકુળતા પેદા કરનારું છે. જ્યારે આત્મામાં તો કોઈ આકુળતા થાય એવો સ્વભાવ નથી, આત્મામાં તો એવો કોઈ ગુણ નથી કે જેને કારણે જીવને આકુળતા થાય, દુઃખ થાય. એ તો સુખ સ્વરૂપ છે. એટલે એ ભલે એમ ભ્રમ થતો હોય કે જીવના છે, એ જીવના છે, પણ એ ખરેખર એ આત્માના મૂળ સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ જે છે એ તો એના જ્ઞાન આનંદ સુખના રૂપે છે, એવા બીજા રૂપે એટલે કે દુઃખના રૂપે એ થઈ શકે નહીં. એટલે આ જે દુઃખ આપનારા જે છે એ બધા આત્માના નથી, એમ અહીંયા એ સમજણ આપવામાં આવી. હવે એ વિશે આપણે થોડો વધારે વિસ્તાર, ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે 45મી ગાથા ઉપર, એમાંથી આપણે કરીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 39, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 51. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, પાનું 39, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 51. એમાં સમયસર ગાથા 45 ટીકા ઉપરનું પ્રવચન છે, એની ઉપરની વાત જે છે એના ત્યાંથી આપણે સમજ લઈએ કે સમયસર ગાથા 45નું મથાળું, એ મથાળામાંથી આપણે થોડું સમજવાનું છે, તો આપણે એ પણ વાંચીએ. હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાન આદિ ભાવો જીવ ન કયા, અન્ન ચૈતન્ય સ્વરૂપ જીવ કયો, જીવને ચેતન સ્વરૂપ કયો, તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. રાગ દ્વેષ આદિ ભાવો જળ સાથે સંબંધ રાખતા નથી. જળને ક્યાં ભાવ હોય? જળને ભાવ હોય નહીં. ગુરુદેવ કહે છે કે રાગ દ્વેષ આદિ ભાવો જળ સાથે સંબંધ રાખતા નથી, આત્મા સાથે સંબંધ રાખે છે. ચૈતન્ય સિવાય જળમાં એટલે શરીર આદિમાં તો રાગ દેખાતો નથી, શરીર આદિમાં એવા કોઈ ભાવ ઉત્પન્ન થતા નથી, છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કયા, આવો પ્રશ્ન છે. આ પ્રશ્નનું રૂપ સમજાયું, ગુરુદેવ ખાસ સ્પષ્ટતા કરી છે કે આ પ્રશ્ન પહેલા સમજાવવો જોઈએ, કેમ કે એના ઉત્તર રૂપે 45મી ગાથા કહેવામાં આવી છે કે એમાં ખરેખર ક્યાં જળની અંદર એવા રાગ કે દ્વેષ કે કઈ શુભ ભાવ કે અશુભ ભાવ હોય. લાકડામાં થાય એવા ભાવ, આ કોમ્પ્યુટરને એવા ભાવ થાય, આ ઘરને મકાનને કારને બધાને કોઈને એવા ભાવ થાય છે? એ બધા ભાવ જે છે એનો સંબંધ કોની સાથે હોય? તો કે જીવ સાથે હોવો જોઈએ એવું લાગે છે. તો તે છતાં પણ તમે એને પૂતગળના સ્વભાવ કેમ કહી દીધા, એટલે આવો પ્રશ્ન કર્યો, એટલે એની સ્પષ્ટતા કરવાની જરૂર પડી. અને એવા પૂતગળના સ્વભાવને જુદા પાડ્યા એ અગાઉ 44મી ગાથામાં, અને એમાં 44મી ગાથામાં જુદા એ રીતે પાડવામાં આવ્યા કે પહેલા અગાઉ 39-43 ગાથામાં 8 પ્રકારના એવા ભાવને જીવ કહેવામાં આવ્યો હતો, એટલે ત્યાં સ્પષ્ટતા કરી કે ભાઈ એ 8 પ્રકારે જીવ તું માને છે એ નથી, એનાથી જુદો ચેતન ભગવાન આત્મા જે છે તે જીવ છે, અને આ બધા જે છે તો પૂતગળના ભાવ છે, એમ કહ્યું. એટલે અહીંયા જીવ 44મી ગાથામાં એવું સ્પષ્ટીકરણ આવ્યું, એટલે અહીંયા આ પ્રશ્ન કર્યો, એટલે કે આ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ અને સુખ દુઃખનું ભોગવવું એ તો ચૈતન્યની પર્યાયમાં થાય છે, કાંઈ શરીર આદિ જળમાં થતા નથી, એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. થાય છે ચૈતન્યની પર્યાયમાં એટલે જીવની પર્યાયમાં થાય છે, એટલે જળમાં તો નથી થતા. વાત તો બરાબર છે, શિષ્ય જે કહે છે કે જેનો સંબંધ એ ચૈતન્ય સાથે લાગે છે તો વાત બરાબર છે, ચૈતન્યની પર્યાયમાં થાય છે, એ કંઈ શરીરથી થતા નથી, એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. ગુરુદેવે આ વાત બહુ મજાની કહી દીધી છે, બહુ સરસ વાત મૂકી દીધી છે, એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. ભગવાન આત્મા ચૈતન્ય પણ પાછું એમ કહ્યું કે એની ઊંધાઈથી થાય છે, એટલે કહીને કહેવું શું છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવાને બદલે એ પરના ભાવે પરિણમે છે ને, એ આડોળાઈ કરે છે, એ ઊંધાઈ કરે છે, અને એવી આડોળાઈ કરવાને કારણે એને આડા થવું પડશે, આડા એટલે આડા એટલે તિર્યંચ, આ બધા તિર્યંચ આડા હોય છે ને, તિર્યંચ બધા આડા હોય છે. ગુરુદેવ હંમેશા કહે છે કે ભાઈ તું આડોડાઈ કરે છે, આ ભગવાન આત્માને છોડીને બારમાં ને બારમાં રખડે છે, ને એ આડોડાઈ તારી મૂકી દે, નહીં તો તારે આડા થવું પડશે. એટલે અહીંયા પણ એવું સરસ વાક્ય મૂક્યું છે કે એ ચૈતન્યની અંધાઈથી થાય છે, એટલે એનો ઊંધો પુરુષાર્થ છે, ઊંધી માન્યતા છે, એનું મિથ્યાત્વ છે, એનું મોહ છે, એને કારણે એ થાય છે. મૂળ દ્રવ્યમાં ચેતનમાં એ વસ્તુ નથી, એ તો પરિણમનમાં છે, એ પર્યાયમાં છે. બસ આટલી વાતને પકડવાની છે, પછી આગળ બધું સમજાઈ જાય એવું છે. એ વસ્તુ જે થાય છે પર્યાયમાં થાય છે, એની જ પર્યાયમાં થાય છે, પણ પર્યાયથી ભગવાન આત્મા ધ્રુવ એ તો જુદો છે. પરિણમન જે છે એ બધું પર્યાયમાં છે, અને બદલાવું જે કંઈ થાય છે એ બદલો બદલાવ ક્યાં છે? પર્યાયમાં છે. ધ્રુવમાં કોઈ બદલાવ નથી, એ તો જ્ઞાન સ્વભાવી અનંત ગુણોનો પિંડ, એક રૂપ અખંડ દ્રવ્ય, એવું ને એવું અનાદિથી છે અને અનંત કાળ સુધી રહેવાનું છે. એટલે એમાં ક્યાં કંઈ થાય છે, અને એમાં ક્યાં એવું કંઈ પડ્યું છે, એમાં ક્યાં રાગ છે, ક્યાં દ્વેષ છે, એમાં કંઈ નથી. એમાં બંધ પણ નથી અને મોક્ષ પણ નથી, એ તો ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ જ છે. એને આશ્રવ નથી, બંધ નથી, નિજરા નથી, કંઈ નથી. એ તો એવો ને એવો છે, સિદ્ધ સમાન જ એનું સ્વરૂપ છે. પણ જે કંઈ થઈ રહ્યું છે એ તો થાય છે તો પર્યાયમાં થાય છે, અને એવું પર્યાયમાં થવાનું કારણ શું છે? તો કે એ પોતે એવી આડાડાઈ કરે છે, ઊંધાઈ કરે છે, પોતાના પુરુષાર્થની નબળાઈ છે માટે એ થાય છે, પોતે જાગૃત નથી માટે એ થાય છે. તેથી તે ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, ખરેખર નથી છતાં પણ એ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા લાગે છે. છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કયા? હવે એ વાતનો અહીંયા ખુલાસો આપવામાં આવ્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે આવી જેને અંતરથી સમજવાની જિજ્ઞાસા છે અને પ્રશ્ન પૂછે છે તેને ઉત્તર રૂપે આ 45મી ગાથા કહેવામાં આવી છે. હવે 45મી ગાથા ની ટીકા ઉપરના પ્રવચનમાં ગુરુદેવ અહીંયા કહે છે કે અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું જ્ઞાનાવરણ ઉદાનાવરણ આદિ કર્મ છે, તે બધું પૂતગળમય છે એવું સર્વજ્ઞનું વચન છે. આ તો ટીકાની વાત લીધી. હવે કહે છે ગુરુદેવ કે શું કહ્યું આ? કે આ અધ્યવસાન આદિ ભાવો એટલે પુણ્ય પાપના ભાવો, દયા દાન વ્રત તપ ભક્તિ આદિ શુભ ભાવો, અને કામ ક્રોધ આદિ અશુભ ભાવો, એને ઉત્પન્ન કરનારું કર્મ છે. વ્યવહાર રત્નત્રયનો જે ભાવ છે તે શુભ રાગ છે. વ્યવહાર રત્નત્રય એનો જે ભાવ છે તે પણ શુભ રાગ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ રત્નત્રય, એ વ્યવહાર રત્નત્રયનો જે ભાવ એ શુભ રાગ છે. એટલે એ શુભ રાગ પોતાનો માને તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. શુભ રાગ એ પોતાનો માને એને મિથ્યા દ્રષ્ટિ કહ્યું. પોતાનો શું છે? શુદ્ધ ભાવ છે, એનો અશુદ્ધ ભાવ હોઈ શકે નહીં. જીવ અશુદ્ધ ભાવને પોતાનો માને તો એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. અશુદ્ધ ભાવ ભલે એ શુભ હોય કે અશુભ હોય, ગમે તે પ્રકારે હોય, પણ અશુદ્ધ એટલે અશુદ્ધ. એ શુદ્ધ નથી તે અશુદ્ધ, અને અશુદ્ધના બે પ્રકાર, શુભ અને અશુભ. એટલે શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, એ બેમાંથી કોઈ પણ એનો જ નથી, અને એવું જે માને એને મિથ્યા દ્રષ્ટિ કરો. તો એ શુભ રાગથી લાભ થાય અથવા ધર્મ થાય એ વાત પછી ક્યાંથી રહી? એ રહેતું જ નથી. અહીં કહે છે કે જે શુભ ભાવ છે તે નિમિત્ત રૂપ કર્મના લક્ષ્ય થાય છે. એમાં કર્મ એ નિમિત્ત કારણ છે, કર્મનો ઉદય આવ્યો છે એ નિમિત્ત કારણ છે, એના અનુભાગ છે, એ જે સંયોગો સર્જાયા છે એ બધું એમાં નિમિત્ત કારણ છે, અને એનું લક્ષ્ય થતા એવા શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય, અને એ કર્મ પૂતગળમય છે એમ સર્વજ્ઞનું વચન છે. ગાથામાં પાઠ છે ને કે જીણા બેનથી ભગવાન સર્વજ્ઞ દેવનું આ વચન છે કે વ્રત અવ્રતના શુભાશુભ ભાવો, હરખ શોકના ભાવો વગેરે સઘળા બધા જ ભાવોને ઉત્પન્ન કરનારું કર્મ છે અને તે કર્મ પૂદગલમય જળ છે તે ભાવોને ઉત્પન્ન કરે છે. એવો જીવનો દ્રવ્ય સ્વભાવ નથી. એવા ભાવોને ઉત્પન્ન કરે એવો જીવનો દ્રવ્ય સ્વભાવ નથી. પર્યાયની વાત જવા દો, પણ પર્યાયને બદલે દ્રવ્ય સ્વભાવનો વિચાર કરીએ તો એમાં એવો કોઈ ભાવ નથી કે જે આવા ભાવને ઉત્પન્ન કરે. અહીંયા એના પછી નીચેના પેરેગ્રાફમાં કહે છે કે વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે દુઃખ છે. કર્મના ફળરૂપે જે કંઈ કહેવામાં આવ્યું છે કર્મનો વિપાક, એ વિપાક થતાં એ પુણ્ય પાપના ભાવો થાય છે તે કર્મના ફળપણે અનુભવાય છે. એ કર્મના ફળપણે અનુભવાય છે અને એ અનુભવ કેવો છે, એ આકુળતા સહિતનો અનુભવ છે, એ દુઃખ છે. એ દુઃખ છે. ગુરુદેવ અહીંયા કરે છે કરુણા કરી અને વાત કરે છે કે લોકો અને નિશ્ચય માર્ગ સત્ય માર્ગ છે તે બેસતો નથી અને વ્યવહાર પરંપરા કારણ છે એમ હઠ પકડીને બેસી ગયા છે. પણ ભાઈ, વ્યવહારનો જે શુભ રાગ છે તેને ઉત્પન્ન કરનાર તો કર્મ પૂદગળ છે એવું સર્વજ્ઞનું વચન છે. એટલે એને પછી પરંપરા કઈ રીતે કહેવાય? એ શુભભાવ જે છે એને પરંપરા ક્યાંથી કહેવાય? વિપાકને પ્રાપ્ત કર્મના ફળપણે કહેવામાં આવેલા, વિપાકને પ્રાપ્ત એટલે વિપાક આવતા થયા છે તે, જેને વિપાક થાય છે તે, એ કર્મ ફળપણે જે કહેવામાં આવેલા છે તે અધ્યવસાન આદિ ભાવો એ દુઃખરૂપ છે અને તે મોક્ષનું કારણ કેવી રીતે હોય? એ શુભભાવને મોક્ષનું કારણ કહે છે ને એની અહીંયા સ્પષ્ટતા કરી કે મોક્ષનું કારણ હોઈ શકે નહીં. એ બંધ નું કારણ છે, એ મોક્ષનું કારણ નથી. કેમ કે ભગવાન આત્મા તો ત્રિકાળ અનાકૂળ આનંદ સ્વભાવથી વસ્તુ છે અને અનાકૂળ આકુળતા વિનાનું સુખ આત્માનો સ્વભાવ છે. એવો જે સુખ નામનો અતિન્દ્રિય અનાકૂળ આત્મ સ્વભાવ છે તેનાથી પુણ્ય પાપના ભાવ વિરુદ્ધ છે, વિલક્ષણ છે, એવા લક્ષણ વાળા છે. એટલે એ આત્માના હોય નહીં. આગળ અહીંયા કહે છે કે શકરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે તેમ ભગવાન આત્મા જ્ઞાનથી જોઈએ તો જ્ઞાનમય છે અને સુખથી જોઈએ તો સુખમય છે. કોઈક જગ્યાએ આત્માને જ્ઞાયક કહ્યો છે, કોઈક જગ્યાએ જ્ઞાનમય કહ્યો છે, કોઈક જગ્યાએ સુખમય કહ્યો છે. જ્યાં જેવી વાત ચાલતી હોય એ પ્રમાણે એની વાત લેવામાં આવે. કેમ કે આત્મા તો અનંત ગુણોનો પિંડ છે એટલે જે ગુણની મુખ્યતાની વાત હોય અહીંયા સુખની વાત મુખ્યતાએ છે. અહીંયા જ્ઞાનની વાત નહીં પણ સુખની વાત મુખ્યતાથી છે કે એ તો સુખનો પિંડ છે, સુખમય છે, એમાંથી સુખ સિવાય બીજી કોઈ વસ્તુની પ્રાપ્તિ હોય જ નહીં. જ્યારે પેલા ભાવ જે અધ્યવસાન જે છે એ બધા તો દુઃખમય છે. એટલે એ બે બંનેની વસ્તુ વિરોધાભાસી છે, વિરુદ્ધ છે, એટલે એ બંને એક રૂપે હોય નહીં. એટલે એ પેલા ભાવ જે છે એ ભલે થાય છે આત્મામાં પણ એ તો દુઃખમય ભાવ છે, એ આત્માના હોઈ શકે નહીં. આત્મામાં તો સુખ છે, સુખ સિવાય બીજું કંઈ નથી. આવો નિર્ધાર થાય એને પછી આત્મા તરફ દ્રષ્ટિ જાય. આત્મા સુખમય છે, જ્ઞાનમય છે, એને એમાંથી જે ઉત્પન્ન થાય એ સુખમય જ્ઞાનમય ઉત્પન્ન થાય. એમાં કોઈ અજ્ઞાન નથી, એમાં કોઈ મિથ્યાત્વ નથી. આત્મામાં કોઈ મિથ્યાત્વ નથી, કોઈ વિરોધાભાસી વાત નથી, કોઈ દુઃખ નથી. ને અહીંયા જે વાત કરવી છે એ તો વાત અધ્યવસાન નીકળી. અધ્યવસાન આદિ જે છે એ તો આકુળતા રૂપે છે, એ દુઃખ રૂપે છે. એટલે એ આત્માના ન હોય, આત્માના ન હોય. થાય છે આત્માની પર્યાયમાં, એ કોઈ જળની પર્યાયમાં નથી થતા, છતાં પણ એ આત્માના ન હોય. કેમ કે આત્માનો મૂળ સ્વભાવ છે એ સુખમય સ્વભાવ છે, જ્ઞાનમય સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાનમય ને સુખમય છે એ વાતનો દ્રઢ નિર્ણય જેને થયો છે એ તો એના તરફ વળી જાય છે. પણ હજી જેને નિર્ણય નથી થતો એ બારમાં ફાંફા મારે છે. તેને માટે સુખની શોધમાં એ ફાંફા મારી રહ્યો છે. જેને નિર્ણય થયો છે કે આત્મા સુખમય છે, એમાંથી સુખ સિવાય બીજી કોઈ દુઃખની પ્રાપ્તિ હોઈ શકે જ નહીં, એને તો પછી લક્ષ્ય આત્મા તરફ રહે છે અને એ તો સમ્યક દર્શન પ્રગટ કરે જ છે. પણ હજી પેલો જેને બહારમાં સુખ છે એવું ઊંધું માન્યું છે, એવી ઊંધી શ્રદ્ધા છે એમ જે માનીને રહ્યો છે, એ બિચારો મિથ્યાત્માને લીધે, મોહને લીધે દુઃખી થઈ રહ્યો છે. સુખ અંદરમાં છે, આત્માનો સ્વભાવ જ સુખમય છે, એમાંથી દુઃખનો નીકળી શકે જ નહીં, એમાંથી દુઃખનો અનુભવ થઈ શકે જ નહીં. આ મહત્વની વાત છે. એટલા માટે આ બધા ભાવ જે છે, જેના દ્વારા દુઃખ થાય છે, જેના દ્વારા દુઃખનો અનુભવ થાય છે, એ આત્માના મૂળ દ્રવ્યમાં નથી, એ બહાર બધું પર્યાયમાં છે. અને એવી પર્યાયોમાં થવા, એવી પર્યાયો થવાનું અને તને વિભાવ થવાનું કારણ પ્રભુ એ તારી નબળાઈ છે, એ તારી નબળાઈ છે માટે થાય છે. ગુરુદેવે કહ્યું ને કે એ તારી આડોળાઈ છે, ઊંધાઈ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ છે, તેમાં અનાકુળ અતિન્દ્રિય આનંદ વસેલો છે, ભર્યો પડ્યો છે, તેમાં કાંઈ પુણ્ય પાપના વિકલ્પ વસેલા નથી. આત્મામાં કાંઈ એ વિકલ્પ વસતા નથી, પુણ્ય પાપના વિકલ્પો આત્મામાં અંદરમાં નથી. એ પુણ્ય પાપના વિકલ્પ ચાહે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ હોય કે ભગવાનની ભક્તિના હોય કે ગમે તેવા વિકલ્પ હોય અથવા તો પછી એ અશુભ વિકલ્પ હોય, પણ એ કોઈ વિકલ્પ જે છે એ ચૈતન્યથી, ચૈતન્ય જે ભગવાન આત્મા જે સુખરૂપ છે એના જેવો નથી, એના રૂપે નથી, એનાથી એ વિલક્ષણ છે. ચૈતન્યથી વિલક્ષણ એટલે વિરુદ્ધ લક્ષણવાળા, ચૈતન્યથી વિરુદ્ધ લક્ષણવાળા, આકુળતા લક્ષણવાળા છે, દુઃખવાળા છે. એટલે એ આકુળતા લક્ષણ વાળા એ અધ્યવસાન આદિ ભાવો, એ પુણ્ય પાપના ભાવો, ગમે તે ભાવો, એ બધા ભાવો જે છે એ ભાવો દુઃખમાં જ સમાવેશ પામે છે. એ ક્લાસિફિકેશન કરવા જઈએ તો એ બધા દુઃખ અને સુખ બેની મૂકીએ અને એક જે સુખ એટલે સાચું સુખ જે આત્માનું સુખ અને બીજું આ દુઃખ, તો એ બધું દુઃખમાં જાય છે, એ સુખમાં નથી આવતું. ભલે એને શુભ ભાવ હોય અને એ માનતો હોય કે આમાંથી મને સુખ મળે છે, પણ ના, એ આકુળતા કરાવનારું છે એટલે એ દુઃખમાં જાય છે, સુખમાં આવતું નથી. આત્મા તો જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય, વિતરાગતામય, અતિન્દ્રિય આનંદમય છે. આત્માનો જે અનાકુળ આનંદમય સ્વભાવ છે તેનાથી વિરુદ્ધ વિલક્ષણ આ પુણ્ય પાપ દુઃખરૂપ છે. જે ભાવ દુઃખરૂપ છે, જે ભાવ દુઃખરૂપ છે, એ સુખનું સાધન કેવી રીતે થાય, એ સુખ કેવી રીતે આપે, એ સુખના સાધન નથી, સાધન નથી, બાધક હોવા છતાં સાધન એને ઘણી વાર કહેવામાં આવે શુભ ભાવને, પણ એમ શુભ ભાવ એ સાધન નથી. જેમ મોક્ષ માર્ગ બે પ્રકારે નથી, મોક્ષ માર્ગનું નિરૂપણ પણ બે પ્રકારે છે, તેમ સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. જો મોક્ષ માર્ગ તો એક જ રૂપે છે, એ તો જ્ઞાનથી જ છે, પોતાના સ્વરૂપમાં જવા રૂપે જ છે, જેવું પોતાનું સ્વરૂપ છે તેવું પરિણમન થાય એટલે મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ માર્ગ બે પ્રકારે નથી પણ મોક્ષ માર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, તેમ એક પ્રકારે નિરૂપણ એટલે કઈ રીતે નિરૂપણ બે પ્રકારે કરવામાં આવ્યું છે કે નિશ્ચયથી જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા સ્વરૂપે જયારે એ રહ્યો છે ત્યારે બહારમાં જે કંઈ છે એ બધાને વ્યવહાર કહેવામાં આવ્યો, એટલે એમ નિરૂપણ કરવામાં આવ્યું છે. પણ માર્ગ તો નિશ્ચયથી જે છે તે પોતાના સ્વરૂપના આશ્રય જ માર્ગ છે. એવી રીતે સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. સાધન બે પ્રકારે નથી પણ નિરૂપણ બે પ્રકારે છે. સાધન એટલે આ બાહ્ય અધ્યવસાન જે છે શુભ ભાવ એવી રીતે પણ હોય અને આત્મામાં શુદ્ધ ભાવે પણ હોય, એમ બે પ્રકારે સાધન નથી. શુદ્ધ ભાવ પણ સાધન હોય અને શુભ ભાવ પણ સાધન હોય, એમ બે પ્રકારના સાધન નથી. ત્યાં નિરૂપણ એ પ્રમાણે છે. કઈ રીતે નિરૂપણ છે? નિરૂપણ કઈ રીતે છે? બે પ્રકારે કે નિશ્ચય જે છે એ જ સાધન છે, અને નિશ્ચય સાધન જે છે એવા સાધન સહિત જે છે એને જયારે એ પોતે બહારમાં આવે છે ત્યારે એનો શુભ ભાવ હોય છે. આટલી જ વાત. મોક્ષ માર્ગ નું નિરૂપણ બે પ્રકારે છે, તેમ સાધન બે પ્રકારે નથી પણ એનું નિરૂપણ બે પ્રકારે છે. નિશ્ચય સંકિત થાય ત્યારે સાથે જે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય એવો શુભભાવ હોય તેને વ્યવહાર સંકિત કહે છે, પણ ખરેખર એ સંકિત નથી. નિશ્ચય સંકિત થાય છે તે સંકિત છે. સંકિત શું છે? જે નિશ્ચયથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, પોતાના સ્વરૂપનો અનુભવ થયો અને સમ્યક જ્ઞાન થયું અને અંશે ચારિત્ર પ્રગટ થયું, તે નિશ્ચય સંકિત છે. અને એવું નિશ્ચય સંકિત થાય ત્યારે સાથે દેવ ગુરુ અને શાસ્ત્ર એમાંથી કોઈની અથવા બધાની શ્રદ્ધા હોય, અને એ શ્રદ્ધાનો જે રાગ, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ, એ શુભભાવ, એને વ્યવહાર સંકિત કહેવામાં આવે. એ વખતે નિમિત્ત તરીકે એવું હોય એટલે ખરેખર એ સાધન થઈ જતું નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ, એ શુભભાવ, એ કઈ સાધન નથી. સાધન શું છે? પોતાનો ઉપયોગ આત્મા તરફ વાળે છે એ સાધન છે, અને એમ કરતા એ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એટલે એવા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સંકિત કહે છે. ખરેખર એ વ્યવહાર સંકિત ક્યારે કહેવાય? કે જયારે નિશ્ચય સંકિત હોય ત્યારે જ એને વ્યવહાર સંકિત કહેવાય. એ સિવાય એને વ્યવહાર સંકિત પણ કહેવાતું નથી, કેમ કે શુભ ભાવ છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. બીજી વાત, રાગ છે એ ચારિત્રનો દોષ છે. દેવગુરુ શાસ્ત્રની, છ દ્રવ્યની કે નવ તત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે, રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યક દર્શનનો સહચર દેખીને તેને સંકિતનો આરોપ આપ્યો છે, આરોપિત કથન છે, એટલે વ્યવહાર સંકિત કહ્યું છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, કેમ કે અટકવાનું સ્થાન છે. અટકવાનું સ્થાન છે એટલે ઝેર કહ્યું. શુભભાવમાં અટકીને રહેશે તો શુદ્ધમાં કેવી રીતે જશે? શુદ્ધમાં અને શુભમાં કઈ સાથે તો રહેવાતું નથી. જ્યાં સુધી શુભમાં અટક્યો છે ત્યાં સુધી શુદ્ધમાં જઈ શકતો નથી. એટલે જે મુનિઓ છે તે દિવસમાં હજારો વાર પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, શુદ્ધ ભાવમાં રહે છે, પાછા બહાર આવે છે, પાછા શુદ્ધ ભાવમાં જાય છે. તો બહાર આવે છે ત્યારે જે શુભભાવ હોય છે એવા શુભભાવ એ અટકવાના સ્થાન છે એને એ ઝેર સમાન માને છે. કરે આ ક્યાં શુદ્ધભાવમાં વળી મારે ક્યાં રહેવાનું થયું? એમને તો શુદ્ધભાવમાં જ જવું છે. એટલે શુદ્ધભાવની અપેક્ષાએ શુભભાવ ને નિશ્ચયથી એને ઝેર સમાન કહ્યો છે. પણ નિશ્ચય સંકિતનો સહચર જાણી, એની સાથે રહેલો જાણી, તેને અમૃતનો આરોપ આપ્યો છે. નિશ્ચય સંકિત છે તો એ વખતે જે બહારમાં જે શુભભાવ પડ્યો છે એ વખતે, તો એને પછી એ સહચર કહ્યું, કારણ આપ્યું, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, એનો શુભરાગ, દેવગુરુ શાસ્ત્રનો રાગ, એની શ્રદ્ધાનો રાગ. અહીં કહે છે કે રાગાદી ભાવો બધા સઘા આકુરતા લક્ષણ દુઃખમાં જ સમાવેશ પામે છે, તેથી ખરેખર તે અજીવ છે. અને જીવ વસ્તુ તો જ્ઞાન આનંદ સ્વભાવી છે, એમાં કોઈ દુઃખ નથી. અને આ પુણ્ય પાપ આદિ ભાવો એનાથી વિલક્ષણ, એનાથી વિપરીત, એનાથી વિરુદ્ધ, જુદા સ્વભાવવાળા એટલે દુઃખ સ્વરૂપ છે, એ ઝેર રૂપ છે. અને આગળ જતા તો પછી એને વિષકુંભ પણ કહ્યો છે. તો આ ગાથાની મુખ્ય વાતો આપણે આમાંથી ઘણી સારી રીતે સમજ્યા. હવે આગળ લઈએ આપણે પાના નંબર 41 ઉપર, કોમ્પ્યુટરમાં પેજ નંબર 53 ઉપર છેલ્લો પેરેગ્રાફ. એમાં ગુરુદેવ કહે છે કે ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ, જ્ઞાન માત્ર વસ્તુ છે ને, જ્ઞાન આનંદ, એ ચિન્માત્ર વસ્તુનો જે અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે, એટલે જેને સમ્યક દર્શન થયું છે અને એવા આત્માની પ્રતીતિ થઈ છે, અનુભવ થયો છે, એ અલૌકિક આનંદનો અનુભવ જેને થયો છે, એનો સ્વાદ જેણે ચાખ્યો છે, એની વાત કરે છે. કે એ અનાકુળ આનંદ સ્વભાવ તે જેણે સાધ્યો છે તથા તેમાં જ દ્રષ્ટિ જ્ઞાન અને રમણતા થતા જેને નિરાકુળ આનંદનો પ્રગટ સ્વાદ આવ્યો છે તેવા ધર્મી જીવના મંદરાગના ભાવને એવા જીવની વાત લીધી છે. સંકિતિ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એમને નિરાકુળ આનંદ જે છે એનો સ્વાદ આવ્યો છે, એવા એ ધર્મી જીવને પણ જ્યારે મંદરાગ જે છે ત્યારની વાત કરતા કહે છે કે એવા ધર્મી જીવના મંદરાગના ભાવને સહચર દેખી પરંપરા કારણ કહ્યું છે. પેલા કહ્યું ને કે સહચર દેખીને, તો એ સહચર દેખીને જયારે પરંપરા કારણ કહ્યું એટલે સાથે રહેલો, સહચર એટલે સાથે, સાથે રહેલા જોઈ અને એને જયારે એટલે એવા શુભભાવ અને પરંપરા કારણ જયારે વ્યવહારથી કહેવામાં આવ્યું છે તો એ કોને, કે જેને એવો સ્વભાવ પ્રગટ કર્યો છે, જેને એવો આત્માનો સ્વભાવ પ્રગટ કર્યો છે એને માટે, જે પોતે પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરી અને જ્ઞાન અને આનંદમાં રમણતા કરે છે, એવા ધર્મી જીવને માટે એ શુભભાવ જે છે એ વખતે એને શુભભાવ જ હોય, ભારમાં આવે ત્યારે પછી એને શુભભાવ જ હોય છે, એટલે એની શ્રદ્ધા એવી જ હોય, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની સાચી શ્રદ્ધાનો રાગ હોય એને, એ શ્રદ્ધા એની નિશ્ચળ હોય, એમાંથી દગે નહીં એવી જ શ્રદ્ધા હોય એને, એવો રાગ હોય તો એને પરંપરા કારણ કહ્યું છે. તેણે સ્વભાવ તરફનું જોર કરીને શુભના કાળે અશુભ ભાવ ટાળ્યો છે. એ વખતે ખરેખર શું કરે છે કે જોર સ્વભાવ તરફ વર્તે છે, પોતાનું સ્વરૂપ જે છે, નિજ સ્વરૂપ જે છે એ જ એકમાત્ર આશ્રય કરવા લાયક છે, એ જ આદરણીય છે, એ સિવાય બીજું કંઈ એને આદરણીય જણાતું નથી, આશ્રય કરવા લાયક જણાતું નથી, એ જ આશ્રય કરવા લાયક એને લાગે છે. એટલે એમ સ્વભાવનું જોર જ્યારે હોય ત્યારે એને એ વખતે બારમાં છે ત્યારે જેવો શુભ ભાવ હોય છે એટલે એ વખતે અશુભને ટાળે છે, એટલે એને અશુભ ભાવ આવતો નથી. પણ ખરેખર તો સ્વભાવના જોરના કારણે અશુભ ટળ્યો છે, શુભને કારણે અશુભ ટળ્યો છે એમ નથી. ખરેખર તો જોવા જઈએ તો એને જોર ક્યાં છે, સ્વભાવ તરફનું લક્ષ્ય છે, જે સ્વભાવનું જોર છે ને, નિજ સ્વરૂપનો સ્વાદ ચાખ્યો છે એટલે જોર ત્યાં છે, એની દ્રષ્ટિ છે, એનું લક્ષ રહ્યા કરે છે, એટલે પછી એને અશુભ આવતું જ નથી. પણ એને બદલીને શુભ ભાવથી અશુભ ટળ્યો છે એમ આરોપ કરવામાં આવે છે, એમ આરોપ મૂકીને કહેવામાં આવે છે સમજાવવામાં કે ભાઈ શુભ ભાવ દ્વારા અશુભને ટાળ્યો, ના પ્રભુ એમ નથી. જો ગુરુદેવે બહુ સ્પષ્ટતાઓ કરી છે આ સૂક્ષ્મ વાતો, આપણને આવી સ્પષ્ટતાઓ શાસ્ત્રમાંથી મળવી અઘરી છે, બહુ મુશ્કેલ. શાસ્ત્રોના અર્થ કયમ કરવા એ એક મોટી વાત છે, એ તો ગુરુદેવનો એવો જ્ઞાનનો ઉઘાડ, અંતરમાંથી બધી વાત આવતી હતી, એક ધારી આવ્યા કરે આવ્યા કરે આવ્યા કરે, દિવસોના દિવસો સુધી એક ગાથા ઉપર એ વાત કરે, પણ રોજ જુદી જુદી વાત આવે, પાંચ પાંચ દિવસ સુધી એક જ ગાથા ઉપર વાત કરે, જુદી જુદી રોજ વાત આવે. કેવી સરસ વાત અહીંયા મૂકી, આપણે એમ બોલીએ છીએ ને કે શુભભાવ દ્વારા અશુભને ટાળવું, અહીંયા કહે છે કે ના એમ નથી, એ તારું લક્ષ્ય શુદ્ધ તરફ થયું છે એટલે પ્રભુ તને શુભભાવ વર્તે છે એટલે એ અશુભ ટળ્યું છે. અશુભ ટળ્યું છે એમાં શુભને કારણે નહીં પણ શુદ્ધને કારણે ટળ્યું છે. શુદ્ધનું જેને જોર છે એને સાચો શુભ ભાવ આવે, બાકી પેલાને જે મિથ્યા દ્રષ્ટિ છે એને તો સાચો શુભ ભાવ હોતો જ નથી. એના શુભભાવ જે છે એમાં એ શુભભાવ જે છે ને એની અંદર પણ એને એ સાચો શુભ નથી, તો ઊંડે 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 ક્યાંક એને લોભ પડ્યો છે, ક્યાંક એને માયા પડી છે, આમ આમ કરીશ એટલે મને આ મળશે, આમ કરીશ તો શુભભાવ કરીશ તો મને દેવલોક મળશે, ભગવાન પ્રસન્ન થશે. અરે ભલા ભગવાન, તું ભગવાન છો ને, તારે કોને પ્રસન્ન કરવા જવું છે. તીર્થંકર ભગવાન કેવડી ભગવાને તો પરમ કરુણા કરીને તને કહી દીધું કે તું ભગવાન છો, તું મારા જેવો છે, માત્ર પુરુષાર્થ કર, બીજું કંઈ કરવાની જરૂર નથી, મેં જેમ પુરુષાર્થ કર્યો એમ તું પણ કર, તો તું મારી જેમ આવા સ્વરૂપને પ્રાપ્ત કરીશ, માર્ગ પણ બતાવ્યો કરુણા પણ કરી, હવે બીજા કોની જરૂર છે તારે ભાઈ. તો આ શુભભાવની માટે એની વાત એમ કરી કે શુભભાવ જેને આવે કે અશુભ ટળ્યો છે એ જોર ક્યાંથી આવ્યું છે, અંદરથી આવ્યું છે, એ શુદ્ધના લક્ષે એને એ જોર આવ્યું છે માટે એ અશુભ ટળ્યું છે અને શુભમાં છે. એટલે સાચો શુભભાવ એ જ્ઞાનીને હોય છે, મિથ્યા દ્રષ્ટિને સ્વભાવ તરફનું જોર જ નથી, તેથી તેને અશુભ ટળ્યો જ નથી. જો સાચી વાત કરી દીધી ગુરુદેવે, ખરેખર સાચા અર્થમાં એને અશુભ ટળ્યું જ નથી, એને તો ઊંડે ઊંડે અંદરમાં પડ્યું જ છે કંઈક કે આમ કરીએ આ મંદિર જઈએ તો આટલા ઉપવાસનું ફળ મળે, અથવા તો આ ઉપવાસ કરીએ એટલે આમ ફળ મળે, પુણ્યનું બંધ પડે, અને એને એ પુણ્યની રુચિ છે અને એમાંથી એને એમ કે સારી ગતિ મળે. આ ચાર ગતિમાં એ દેવ ગતિને સારી ગતિ માને છે, મનુષ્યની ગતિને સારી ગતિ માને છે, એટલે એને તો એની રુચિ પડી છે, એટલે એને ખરેખર તો સાચા અર્થમાં શુભભાવ છે જ નહીં. મિથ્યા દ્રષ્ટિને સ્વભાવ તરફનું, આત્મા તરફનું જોર જ નથી, તેથી તેને અશુભ ટળ્યો જ નથી, તેથી તેને શુભભાવ જે થાય છે તે શુભભાવ ઉપર પરંપરા કારણનો આરોપ આપી શકાતો નથી. એ પરંપરા કારણનો આરોપ આપ્યો હોય કે શુભભાવને પણ પરંપરાએ જે કારણ કહ્યું એ કારણ કોને માટે કહ્યું, તો કે જેને શુદ્ધભાવ પ્રગટ થયો છે, જેને સમ્યક દર્શન છે, જે પોતે પોતાના સ્વરૂપમાં જાય છે, એને એનું જોર આવતા, અંદરમાંથી જોર આવતા, શુદ્ધનું જોર આવતા એને અશુભ ભાવ ટળે છે અને શુભ ભાવ થાય છે, એમ એને પરંપરા કારણનો આરોપ આપવામાં આવ્યો છે. હવે સાધકની વાત નીકળી છે તો થોડી સૂક્ષ્મતાથી બીજી વાત અહીંયા કહી છે, એ પણ સાથે આપણે લઈએ. થોડીક બીજી વાત છે પણ આપણે એ સમજવા જેવી વાત છે, અને હવે તો આપણે સમય સારનો આટલો અભ્યાસ કર્યો છે, એ પહેલા ઘણા શાસ્ત્રોનો સ્વાધ્યાય પણ આપણે કરી ચૂક્યા છીએ એટલે બધાને સમજાય એવું છે, તો આજે એ વાત પણ લઈએ. અહીંયા 42માં પાના ઉપર ત્રીજો પેરેગ્રાફ એમાં કહે છે કે સાધકને જ્ઞાન ધારા અને રાગ ધારા બંને સાથે વર્તે છે. સાધકની વાત લીધી છે, સાધક એટલે સમ્યક દ્રષ્ટિ જે છે એ સાધક છે. ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય, જેને એ પ્રગટ કર્યું છે એવો એ સાધક, એને દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, એની દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, પોતે સ્વરૂપમાં ગયો છે અને અનુભૂતિ થઈ છે, એને સ્વાદ ચાખ્યો છે, એની વાત કરી ને કહે છે કે એને જ્ઞાન ધારા અને રાગ ધારા બંને સાથે વર્તે છે. પરંતુ જે રાગ ધારા છે તે પૂતગલના સંબંધે ઉત્પન્ન થયેલી છે. રાગ ધારા એટલે એને રાગ થાય છે, રાગ આવે છે. સાધકને પણ રાગ તો હોય છે, શુભ રાગ હોય પણ એ રાગ તો હોય છે, એને રાગ થાય છે, શુભ રાગ થાય, ક્યારેક અશુભ થાય, પણ રાગ તો હોય છે, એ શુદ્ધ ભાવમાં નથી, ત્યારે બહારમાં એને જે શુભ ભાવ પડ્યા છે એ રાગ છે. તો એ રાગ ધારા છે એને, અને એ જ વખતે એ સાધકને જ્ઞાન ધારા પણ છે, એટલે એ બંને સાથે વર્તે છે. એની વાત કરતા કહે છે કે પરંતુ જે રાગ ધારા છે તે પૂતગલના સંબંધે ઉત્પન્ન થયેલી છે, સ્વભાવના સંબંધે ઉત્પન્ન થયેલી નથી. રાગ ધારા જે છે એ પરના લક્ષે ઉત્પન્ન થયેલી છે, એટલે પર જે છે બધું પૂતગળ, એના સંબંધે એ ઉત્પન્ન થઈ છે. એનું કારણ એ પર છે, એ પૂતગળ છે, એ પૂતગળના સંબંધે ઉત્પન્ન થઈ છે. આ કર્મ જે છે એનો ઉદય આવ્યો છે તો એ પૂતગળના ઉદય છે, એના સંબંધે ઉત્પન્ન થયેલી છે, થઈ છે એમાં પોતાને, અને એ રાગ ધારા એને ચાલે છે, રાગ એને પણ છે, પણ એનું કારણ શું છે, એ સંબંધ કોનો છે, કેના સંબંધથી થઈ છે, તો કે પૂતગલના સંબંધે એ રાગધારા ઉત્પન્ન થયેલી છે. એ સ્વભાવના સંબંધે રાગધારા ઉત્પન્ન નથી થઈ, કેમ કે સ્વભાવમાં તો એવો કોઈ ગુણ નથી, એવું કંઈ છે નહીં કે જેને કારણે થઈ અને એને એ રાગ થાય, શુભાશુભ ભાવ થાય, એ તો છે નહીં, એટલે એ સ્વભાવના સંબંધે ઉત્પન્ન થયેલી નથી. અહીં એમ કહેવું છે કે સાધકને વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે તે દુઃખમાં સમાવેશ પામે છે અને તેથી તે આત્માનો સ્વભાવ નથી. જો ગુરુદેવ ક્યાં સુધી વાત લઈ જાય છે, આપણને સમજાવે છે, બે ધારાની વાત સમજાવી અને સાથે વાત એ કરવી છે જે આ ગાથામાં જે વાત લીધી છે એ વાત ની ઘણી ઊંચી વાત કરવી છે કે જે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ છે, જે ભાવ શુભભાવ છે, વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ એટલે વ્યવહાર રત્નત્રય પ્રત્યે જે શુભભાગ જે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર એવા વિકલ્પ સહિતનો જે શુભભાવ, એ પણ દુઃખમાં સમાવેશ પામે છે એમ કહી દીધું. એટલે એને પણ શું કહ્યું, એને પણ અધ્યવસાન કહી દીધા, એને પણ અધ્યવસાન કહી દીધા. એ દુઃખમાં સમાવેશ પામે છે, એ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ, જે રાગ, એ રાગ માત્ર જે છે એ આત્મામાં નથી. કોઈ પણ પ્રકારનો શુભભાવ જે છે એ આત્મામાં નથી. એટલે આત્મામાં તો શું જ હોય કે એમાં તો એ જ્ઞાન ધારા એટલે પોતાનો આનંદનો સ્વભાવ છે, તો એ સિવાય બીજું કંઈ હોઈ શકે જ નહીં. એટલે એમાંથી એમાંથી કયું એ ઉત્પન્ન થાય એવું નથી. શુભભાવ એમાંથી આત્મામાંથી ઉત્પન્ન થતા નથી. સ્વભાવના સંબંધે એ કોઈ શુભભાવ રાગ ધારા થતી નથી. એટલે સાધકને પણ એ વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ને જે શુભભાવ જે છે તે બધું શું છે, તો કે એ આત્માના સંબંધે ઉત્પન્ન થયેલ નથી. એટલે એ બધા શેમાં જાય છે, તો એ દુઃખમાં સમાવેશ પામે છે. જે પેલું કહ્યું ને અધ્યવસાન જે છે એ બધા દુઃખમાં સમાવેશ પામે છે, એવી રીતે આને પણ લઈ લીધા. અને તેથી તે આત્માનો સ્વભાવ નથી. જો આત્મા અહીંયા આત્મા કયા આત્માની વાત કરી છે, શુદ્ધ નહીં નિશ્ચય નહીંથી જે આત્માનું સ્વરૂપ જે છે કે જે ક્યારેય બદલાતું નથી, જે એવું ને એવું અનંતકાળથી છે ને એવું ને એવું અનંતકાળ સુધી રહે છે, જે દ્રષ્ટિનો વિષય છે એની અહીંયા વાત છે, એવા આત્માના સ્વભાવની વાત છે. જે છઠ્ઠી ગાથાની અંદર પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી એમ કહેવામાં આવ્યું, અને અગિયારમી ગાથાની અંદર એને ભૂતાર્થ કહેવામાં આવ્યું, એની વાત છે અહીંયા. એ ધ્રુવ સ્વભાવની વાત છે. એવા ધ્રુવ સ્વભાવની અંદર આ કોઈ વિકલ્પ નથી, કોઈ શુભભાવ નથી. એટલે એ બધું જે છે વ્યવહાર રત્નત્રયનો રાગ જે છે એ પણ દુઃખમાં સમાવેશ પામે છે એમ કહ્યું. એ આત્માનો સ્વભાવ નથી. ગુરુદેવ કહે છે કે અનંત મહિમાવંત તારી ચીજ છે, તેની તને મોટપ કેમ આવતી નથી, તેનું તને મહાત્મા કેમ આવતું નથી. ભગવાન આત્મા મહિમાવંત છે, એનું તને મહાત્મા કેમ આવતું નથી. રાગથી લાભ થાય એમ રાગની મોટપ આવે છે, શુભભાવની મોટપ આવે છે, પણ એ તો ભ્રમ છે, એ તારો ભ્રમ છે, મિથ્યાત્વ છે. હવે અહીંયા આગળ પણ કહે છે કે ચૈતન્ય ચિદાનંદ પ્રભુ તારો નાથ છે. નાથ એટલે શું? નાથ એટલે નિજ ચૈતન્ય સ્વભાવનો, નિજ ચૈતન્ય સ્વભાવનો આશ્રય કરતા જે શાંતિ અને આનંદની નિર્મળ દશા પ્રગતિ તેની રક્ષણા કરનારો છે, તથા વર્તમાનમાં પરિપૂર્ણ શાંતિ અને પરિપૂર્ણ આનંદની દશા જે નથી પ્રગતિ તેને મેળવી આપનારો છે. હજી જે બાકી રહ્યું છે એને મેળવી આપનારો એવો નાથ છે, અને જે પ્રગટ્યું છે એની રક્ષા કરનારો નાથ છે. તેથી આત્માને નાથ કહીએ છીએ આપણે, કહીએ છીએ ને ઘણી વાર, ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ નાથ છે, ત્રિલોકી નાથ. ઘણા વિશેષણો વાપરીએ છીએ આત્મા માટે. તેથી આત્માને નાથ કહીએ છીએ. મળેલાની રક્ષા કરે. શું મળ્યું છે? શું જ્ઞાન અને આનંદ અને શાંતિ અને સુખ મળ્યું છે એની રક્ષા કરે, અને જે હજી પૂર્ણતાએ નથી મળ્યું એટલે જે બાકી મળવાનું છે એને મેળવી આપે, એ નાથ છે. મળેલાની રક્ષા કરે અને નહીં મળેલાને મેળવી આપે તેને નાથ કહેવાય છે. પ્રગટ શાંતિ અને વિતરાગતાની રક્ષા કરતા કરતા ક્રમશ પૂર્ણ વિતરાગતા અને કેવળ જ્ઞાન મેળવી આપે એવો ભગવાન આત્મા નાથ છે. જો નાથની કેવી સુંદર વ્યાખ્યા કરી છે. પરંતુ રાગને રાખે અને રાગને મેળવી આપે એવું આત્માનું સ્વરૂપ નથી. અહીંયા એક પાછળ છેલ્લે પેરેગ્રાફમાં પારા નંબર 43 ઉપર એક પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર આપ્યો છે. એ સમજીએ. પારા નંબર 43, કોમ્પ્યુટરમાં પેજ નંબર 55, પ્રવચન રત્નાકરમાં. અહીંયા એક પ્રશ્ન પૂછ્યો કે સુભાવ એ પ્રશસ્ત વિકલ્પ છે ને? ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકસાન કરનારો ભાવ છે. શુભ છે ને એટલે પ્રશસ્ત વિકલ્પ કયો? શુભ છે. શુભ શુભ કયો છે છતાં પણ ભાઈ, એ પ્રશસ્ત વિકલ્પ પણ નુકસાન કરનારો ભાવ છે. કેમ નુકસાન કરે? સમજાવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આત્માને ઘાયલ કરનારો ભાવ છે એમ પુણ્ય પાપ અધિકારમાં કહ્યું છે. એ નુકસાન કરનારો ભાવ છે. પુણ્ય પાપ અધિકારમાં આગળ આવશે, પણ એ કેમ એવો ભાવ છે એ નુકસાન કરનારો? કેમ કે એનાથી બંધ પડે છે. શુભ ભાવથી બંધ પડે છે, અને બંધ પડે છે તો કર્મ બંધાય છે, તો પછી કર્મ ભોગવવા પડશે, એ ગતિ થશે. એ ચાર ગતિમાં રખડવાનું કારણ થાય છે, એ કર્મબંધનું કારણ છે. વળી એ શુભભાવ થાય છે ત્યારે એ વખતે એને આકુળતા થાય છે, એટલે જે પોતે પોતાના સ્વરૂપમાં નિરાકુળ આનંદની દશામાં રહેવા માંગે છે એને એ ઝેર સમાન લાગે છે. અને ત્રીજું કે જેને પોતાના સ્વરૂપમાં જવું છે એને આ શુભભાવ રોકનારો ભાવ છે, અટકાવનારો ભાવ છે. એટલે શુભભાવમાં રોકાવું અટકવું એને એ ગમતું નથી, એટલે એ નુકસાન કરનારો ભાવ કહી દીધો છે. પ્રશસ્ત ભલે રહ્યો પણ નુકસાન કરનારો ભાવ છે. હવે ભાવાર્થ ઉપરના પ્રવચનમાં આપણે લઈએ. બીજા પેરેગ્રાફમાં કહ્યું છે કે ભગવાન આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે, દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે. દુઃખરૂપ ભાવમાં આત્મા છે એ તો ભ્રમ છે, એટલે કે પેલા ભાવ થયા ને, વિભાવ ભાવ થયા ને, આ જે બધા આશ્રવ કરનારા અધ્યવસાન બધા એ બધા ભાવ જે થયા, એવા ભાવે આત્માને જોવો જાણવો એ કઈ આત્માનો મૂળ સ્વભાવ નથી, એટલે એને ભ્રમ કહેવો. એમ એને આત્મા સાથેનો સંબંધ છે પણ એ પર્યાયમાં છે, એ મૂળ સ્વરૂપમાં નથી. એ પર્યાય રૂપે આત્માને જોવો, એ પર્યાય રૂપે આત્માને જોવો એ વ્યવહાર નયનું કથન છે કે એ વખતે આત્મા જે છે એને એવું છે, એવો ભાવ એને છે, એને શુભ ને અશુભ ભાવ છે, રાગ દ્વેષ ના વિકારી પરિણામ થાય છે એવા ભાવે એ છે, એવા અધ્યવસાન છે એને. પણ એ તો પર્યાયમાં છે, અને એ પર્યાયમાં છે. જે વસ્તુ બદલાતી વસ્તુ છે એ રૂપે છે, જે અભૂતાર્થ છે એ કાયમ ટકીને રહેવાવાળી વસ્તુ નથી, એમાં છે. એટલે એને આત્માને જેમ કહેવો કે આત્મામાં એ ભાવ છે એ તો ભ્રમ થયો. કેમ કે મૂળ સ્વરૂપ જે ક્યારેય બદલાતું નથી, જે ભૂતાર્થ છે, નિશ્ચયથી જે શુદ્ધ સ્વરૂપ છે, એમાં એ નથી. છે, આત્મામાં છે, પણ કયા આત્માની વાત કરી? કે જે પર્યાય જે છે, જે સમયે એ પર્યાય રૂપે જે આત્મા છે, એ એક સમયની પર્યાયની અંદર એ ભાવ છે, અધ્યવસાનના ભાવ. એટલે એ દુઃખરૂપ ભાવમાં જે કહેવામાં આવ્યું, એ દુઃખરૂપ ભાવ રૂપે આત્મા જે છે એ તો ક્યારે છે? તો કે એ પર્યાયમાં છે, એ એક સમયની પર્યાય, અને એ તો નાશવંત પર્યાય છે, તો વિલીન થઈ જાય છે પર્યાય. એટલે મૂળ આત્માના સ્વરૂપમાં નથી, એટલે એ વખતે એ દેખાય છે ને એવો, એવા ભાવમાં. એટલે અહીંયા એવો ભ્રમ થઈ જાય છે કે એ આત્મામાં છે. ના, આત્મામાં મૂળમાં મૂળ વસ્તુમાં નથી. પરમાર્થે એ દુઃખરૂપ ભાવ જે છે એ ખરેખર ચેતનનો ભાવ નથી, એ ચેતન નથી. પરમાર્થે એટલે પરા કહેતા ઉત્કૃષ્ટ, ને મા એટલે લક્ષ્મી. ઉત્કૃષ્ટ લક્ષ્મી એટલે અતિન્દ્રિય આનંદ, અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. પરમાર્થનો અર્થ ગુરુદેવે સરસ કર્યો છે. અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનની દશા જે પ્રગટે તે પરમાર્થ છે. એટલે અહીંયા કહે છે કે એવા પરમાર્થ એ નથી. લોકો પરનો કાંઈ ઉપકાર કરે તેને પરમાર્થ કહે છે, બીજા ઉપર ઉપકાર કરે ને એટલે એને પરમાર્થ કહે છે. એમ નથી ભાઈ, બીજા ઉપર તું ઉપકાર કરી શકતો જ નથી, માત્ર એ તારો સ્વભાવ છે. તને એમ હોય કે તું ઉપકાર કરીને એને $1000 આપે છે દાનમાં, તો એ માન્યતા તારી ભૂલ ભરેલી છે. એ $1000 જે છે કે પૂતગળ છે અને પૂતગળનું કાર્ય તું કરી શકતો નથી. પૂતગળ પોતાના કાર્ય પોતાનું કાર્ય પોતે કરે છે અને એ પૂતગળની જે સ્થિતિ થવાની હોય એ એના કારણે થાય છે. પૂતગળનું આવવું જવું એના કારણે છે, એમાં જીવનું કંઈ કરવું નથી. તું એમ માને કે તું એને એ $1000 આપીને ઉપકાર કરે છે તો એ માન્યતા ભૂલ ભરેલી છે. એ $1000 જવાના હતા એટલે ગયા, એ વખતે તે શુભભાવ કર્યો એટલે ગયા, તો તને પુણ્યનો બંધ છે. દાનનો ભાવ કર્યો તો પુણ્યનો બંધ છે. અને આમ નામ જો ચોરાઈ ગયા હોય તો પણ એ જવાના હતા એ તો ગયા જ. અને તે એમાં પછી આર્થ ધ્યાન કર્યું હોય કે રૌદ્ર ધ્યાન કર્યું હોય તો તને પાપનો બંધ પડે. એટલે પૂતગળની દશા જે થવાની હોય તેમ જ થવાની છે. એમાં નકામા ભાવ બગાડવા નહીં. મકાનમાં નુકસાન થાય, ઘરમાં નુકસાન થાય, કારમાં નુકસાન થાય, સ્વજનોનું મૃત્યુ થાય, જે કંઈ થાય છે એમાં કોઈ કંઈ કરી શકતું નથી. નકામા એને માટેના કારણો શોધવા નહીં, અને એવા કારણ શોધી અને નકામા આર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરવા નહીં. અમે મેડિકલમાં ભણતા ત્યારે એક વાત આવતી, કોઝ ઓફ ડેથ શોધવાનું. અમે સેકન્ડ MBBSમાં હતા અને પછી ટ્રેમ જે આવે એમાં એ ઓટોપ્સી કરે અને પછી એનું કોઝ ઓફ ડેથ શોધી કાઢે કે આ કેમ મરી ગયો, માણસનું મરવાનું કારણ શોધી કાઢે ઓટોપ્સી કરીને. મને અત્યારે એ વાત ઉપર ખૂબ હસવું આવે છે. મને એમ થાય કરે ભગવાન કઈ શોધવાના બેઠો અને મળદું ચીવી ચોધ ને પછી એમાંથી એ કારણ નક્કી કરે છે કે આ કારણે મરી ગયો. પણ એને એમ ક્યારે થાય છે કે એનું આયુષ્ય પૂરું થયું એટલે એ મરી ગયો? અહીંયા હજી બધાને મનમાં એમ જ છે, એના કારણ શોધવા, કઈ કારણ હોવું જોઈએ. અને કારણ તમને પહેલેથી ખબર હોય તો તમે મરી ન જાઓ. એટલા માટે તમારો દર વર્ષે ઓછામાં ઓછું અમુક ઉંમર પછી તો 2-3 વખત ચેકઅપ કરાવવું જ જોઈએ. હજી મને લોકો સલાહ આપે છે, એવું નથી કે તમે ચેકઅપ નથી કરાવતા, રેગ્યુલર ચેકઅપ તો કરાવવું જ જોઈએ. પછી ખબર નહીં પડે તમને કે કઈ થઈ જશે, કેન્સર થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે. પહેલાથી ખબર પડે તો રોકી શકાય એમ, એવી તો માન્યતા છે. આમ સમયસારનો સ્વાધ્યાય કરે છે, પણ પાછી માન્યતા તો આવી છે કે એ ચેકઅપ કરાવીએ અને ખબર પડે તો રોકી શકાય, આવી તેની માન્યતા છે. પૂતગળના કામો એને કરવા છે, પૂતગળના કામ એ કરી શકે એવી તેની ઊંધી માન્યતા છે. પૂતગળમાં જે થઈ રહ્યું છે એના કારણે થાય છે. કોઈ કોઈનું કંઈ કરી શકતું નથી. પૈસા પૈસાને કારણે આવે જાય, શરીરમાં રોગ આવવા જવા, એ બધું પૂતગળના કામો. પૂતગળના જેમ થવાના હોય તેમ થાય, એમાં જીવ કંઈ કરતો નથી. એટલે એમાં નકામાના રાગ દ્વેષ કરી અને આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરવા નહીં અને એવા કર્મ બાંધવા નહીં. એને બદલે આત્મામાં રહેવાનો પ્રયત્ન કરવો. આ આખો સમયસારનો જે સાર, જે મૂળ વાત જે છે એ આ છે કે બધાથી જુદો ભગવાન આત્મા તું છો, એને છોડી અને તું ક્યાં બહારમાં ભટકે છે. આટલું આટલું આ કહેવામાં આવે છે, જુદી જુદી રીતે સમજાવવામાં આવે. તારા ભાવ જે છે એ ભાવ પણ તારા નથી. ભગવાન આત્માને કોઈ શુભ ભાવ પણ નથી. અશુભની તો વાત જ જવા દો, વિકાર ભાવની વિભાવ ભાવની વાત છોડી દો, શુભ ભાવ પણ તારો નથી, એ પણ તારો મૂળ સ્વભાવ નથી, એ વાત અહીંયા તો કરી દીધી. તો પછી બીજું પેલું શરીર ક્યાંથી તારું થાય? તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા વાત એ કરી દીધી કે શુભ ભાવ છે એ તો દુઃખરૂપ ભાવ છે, અને એ ભાવમાં તો ચેતન છે જ નહીં. એમાં ચેતન છે નહીં, એ આત્માનો ભાવ જ નથી. બહુ સરસ વાત ગાથામાં કરી છે ગુરુદેવ, આપણને ખૂબ સરસ સમજાવ્યું છે. હવે એ ભાવ સાથે આજે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે